క్షీరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం.
శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్, రాజ్కోట్. रविवार तारीख 26 फेब्रुआरी 2006 क्रमवार पत्र स्वाध्याय पत्रांक 438 नो आपनो स्वाध्याय चालू छे. समता रमता उरजता ज्ञायकता सुखभास वेदकता चैतन्यता ते सब जीव विलास. બનારસી દાસજીએ સમયસાર નાટકમાં લખેલા આ દુહાનો અર્થ પરમ મુમુક્ષુ એવા સૌભાગભાઈએ પરમ કૃપાળુદેવને પૂછાવ્યો છે. કૃપાળુદેવ ભૂમિકામાં કહે છે કે આ જીવ નામનો પદાર્થ કે આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એમ નથી, અને એવા કોઈ પુરુષે જો પુરુષાર્થ કર્યો હોય, દુર્ધર પુરુષાર્થ આત્માને જાણવાનો, તો તે તીર્થંકરોએ કર્યો છે. આત્મા રૂપે થયા, સ્વરૂપસ્થ થયા પછી એમણે જે જીવ નામનો પદાર્થ જાણ્યો, જોયો, અનુભવ્યો, એમાંથી જે વક્તવ્યપણે જેટલો કહી શકાય એટલો યથાસ્થિત, અત્યંત યથાસ્થિતપણે કહ્યો, તે જે પદાર્થ કહ્યો તેના જે લક્ષણો કહ્યા, તે લક્ષણોના, મુખ્ય લક્ષણોના અર્થ આ દોહાની અંદર બનારસીદાસજીએ ગૂંથ્યા છે. અતિ વિશુદ્ધ પરિણામે આ જીવનું સ્વરૂપ સમજી શકાય. સામાન્ય જગતના પદાર્થોને સમજવાની આ વાત નથી, એટલે આપણે તો સામાન્ય બુદ્ધિથી હું આ બધું જાણું છું, મેં સાંભળ્યું અને સમજી લીધું, વાંચ્યું અને સમજી લીધું, એવો આ વિષય નથી. અરૂપીની વાત છે, અમૂર્તની વાત છે, અદૃશ્યની વાત છે, એટલે સુપરફ્લુઅસ થિંકિંગ, માત્ર ઉપરછલી વિચારણા, સાંભળી લીધું, જાણી લીધું, અહમ આધારિત, બુદ્ધિ આધારિત એ કંઈ અહીંયા કામ આવે એમ નથી. સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો છે, સ્વરૂપના લક્ષણો જાણવા છે, લક્ષણથી સ્વરૂપને જાણવાનું છે. લક્ષણો એટલા માટે જાણવાના છે કે જાણનાર પુરુષે લક્ષણ કયા છે, અને હવે અમારે લક્ષણો જાણીને સ્વરૂપને જાણવું છે. માર્ગ સ્વરૂપને જાણવાનો સાચામાં સાચો, ટૂંકામાં ટૂંકો આ છે કે જેણે જાણ્યું છે એનાથી એના લક્ષણો જાણો, અને એ લક્ષણોના અભ્યાસથી સ્વરૂપને જાણો. પરમ કૃપાળુ દેવે અમાપ કૃપા કરીને સૌભાગભાઈને કહ્યું છે કે આ તો આવી રીતે જાણી શકાય, છતાં યથા અવકાશ અમે અહીંયા થોડો તમને અર્થ ભરીએ છીએ. જ્ઞાની પુરુષોની કૃપા અનંતી હોય છે, એમની કરુણા અમાપ અને નિષ્કારણ હોય છે, અને આ એમની નિષ્કારણ કરુણાને કારણે જગતના જીવોને આત્માની મુક્તિનો માર્ગ મળે છે. બે લક્ષણ, સમતા અને રમતા, એ આપણે ગયા સ્વાધ્યાયમાં જોયા. ત્રીજું લક્ષણ છે ઉરધતા. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ મનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે, તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. ઉર્ધ્વતા ધર્મ, ઉર્ધ્વતા જીવનું લક્ષણ, એક એવું સચોટ લક્ષણ કહ્યું છે. ઉર્ધ્વતા ધર્મ એટલે જે મુખ્ય હોય પછી જ બીજું જાણી શકાય, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. જીવને સ્વસ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી, કારણ કે તે વિના તેની સમાધિ નથી. તો સૌથી જે કંઈ જીવને પરમાર્થ માર્ગની અંદર મુક્તિનો જે પ્રયત્ન કરવાનો છે એ મુક્તિ કોની, એ પોતાના સ્વરૂપની. હું સ્વરૂપ છું એ ચૈતન્ય સ્વરૂપ છું, આત્મ સ્વરૂપ છું. આ જે કંઈ દેખાતું મારું અહંકારનું રૂપ છે, નામ છે, શરીર છે, ગોત્ર છે, રૂપ છે, પદ પદવી છે, પ્રતિષ્ઠા છે, પૈસો છે, આ બધા ઘણા ઘણા બધા વડગણા છે. સંસાર છે, સ્વજન કુટુંબ પરિવાર અધિકાર, આ બધા વડગણા છે. કોને વડગણા છે આ વડગણા, કોને લાગે? આ તો બધા જઈ શકે એમ છે, આનો તો નાશ થાય તો જાય, પણ જાય તો પછી રે કોણ? તો એ કોને લાગ્યા? જેને લાગ્યા એ રે. એ આવે છે ને જાય છે. કેટલા શરીર ધારણ કર્યા, કેટલા નામ ધારણ કર્યા, કેટલા રૂપ ધારણ કર્યા, અને એને સંસારની અંદર એની સંતતિ રૂપે પદ પ્રતિષ્ઠા પૈસો સ્વજન કુટુંબ મિત્ર પરિવાર વગેરે કેટલા કર્યા, કેટલા પ્રકારના કર્યા, પણ આ બધા કેના થકી કર્યા, કેના આધારે કર્યા, કોણ ગયું અને કોણ રહ્યું? આ બધા જાણનાર તો રહેનાર કોણ? આ બધું જાણ્યું કોને કે મેં આ બધું કર્યું? એવો જે અંદર કોઈ જેનું સાતત્ય છે, જે સતત છે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, બાળા દિવય ત્રણેયનું જ્ઞાન એકને થાય. આ બધી જ અવસ્થા, બાળ યુવાન અને પ્રૌઢ અવસ્થા અથવા તો જન્માંતરની અવસ્થા, ગતિ આ ગતિ, એનું જ્ઞાન એકને થાય. અવસ્થા હર સમયે બદલાતી જાય, તો બદલાતી જાય એ સ્વયં, અને રહ્યો કોણ? આ જ્ઞાન કોને થયું? કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી, એમ બનવા યોગ્ય નથી. સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ. જાણનાર જે છે એ પોતાનું અસ્તિત્વ નથી, અને કોઈ પણ પદાર્થને જાણે ખરો, પદાર્થ છે, પદાર્થ છે, અને પોતાનું અસ્તિત્વ નથી, પોતાનું અસ્તિત્વ નથી અને જાણે, એ તો તત્વજ્ઞાનની વાત છે. તમે તો બધું જાણો છો ને, એટલે તમે જાણો છો એટલે એ વાત. લોકો એમ સમજે કે હું આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું. ભૂતકાળની વાત જાણે, ભવિષ્યની જાણે, એ બધી પોતાની પર્યાયની અપેક્ષાએ વાત કરે કે હું કેટલો બધો જ્ઞાની છું. એક જ્યોતિષી છે, એ ભૂતકાળની વાત જાણે, એ કે આમ હતું તેમ હતું. અહીંયા પ્રશ્ન એ છે કે જે પદાર્થને તું જાણ્યો ત્યારે તારી વિદ્યા માનતા ખરી કે નહીં? આ ભ્રમ એવો છે કે હું નહોતો તો હું જાણું છું. કેટલાય જ્ઞાનની અંદર જે બીજા આવા જ્ઞાન મંત્ર તંત્ર રિદ્ધિ સિદ્ધિના હોય ને, એમાં એમ સમજી કે હું નહોતા તો મને બધી ખબર છે. ઇવન તો આઈ વોઝ નોટ ધેર. તો એ જે વાત છે, સિદ્ધાંતને એ પકડાયું છે કે કોઈ પણ પદાર્થને જીવ જ્યારે જાણે છે ત્યારે પોતાના અવિદ્યમાન પણ જાણે ખરો, પોતે નથી અને જાણે. તું જે જાણે છે એ જે કાળનું હોય તે કાળ વિશે તારું વિદ્યમાન પણ હોવું ઘટે કે ન ઘટે, કે તું ન હો તો જાણ. તો એટલી અહીંયા સૂક્ષ્મતા કે જાણનાર વિના જાણી ન શકાય. એ તત્વજ્ઞાન જે કહ્યું કે કોઈ પણ વસ્તુને જાણે જ્યારે ત્યારે જાણનારો એ વિદ્યમાન છે. કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાન પણ જાણે એમ ન બને. પોતે નથી અને પદાર્થ છે એમ ન બને. બરોબર, તત્વની દ્રષ્ટિએ બેસાડવી પડે. એ જે તત્વ છે એ જાણનાર તત્વ છે, એટલે બીજી જે કાંઈ ઇન્દ્રિય જ્ઞાન છે એને ગૌણ કરવું પડે, બુદ્ધિનું જ્ઞાન છે એને ગૌણ કરવું પડે. જુદા જુદા પ્રકારના જ્ઞાનના સાધનો છે એને ગૌણ કરવા પડે, કારણ કે બધા સાધનો વડે જે જાણકારી થાય છે કોને થાય છે એને પકડવો પડે. કે જાણ્યું કોને, કે જે જાણ્યું એને સતત એના અનુભવમાં રહ્યું હવે કે મેં જાણ્યું. તો પદાર્થ પોતાના અવિદ્યમાનપણે કોઈ પણ પદાર્થને કોઈ જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, આ સિદ્ધાંત. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, પહેલા પોતાનું હોવાપણું, પછી જગત અને જગતના પદાર્થને જાણવા પણ. હવે જગત અનાદિ અનંત છે અને આ એને જાણે છે, તો એને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો કે પોતે પણ આ અનાદિ અનંત છે. જો પોતે અનાદિ ન હોય તો એ અનાદિ એવા પદાર્થને જાણે ખરો, એવા જગતને જાણે ખરો. સતત પરિવર્તનશીલ છે જે જગતની અંદરના પદાર્થો એને એ જાણી શકે ખરો, જો પોતાની વિદ્યમાનતા ન હોય તો. તો પ્રથમ પોતાનું વિદ્યમાનપણું હોવું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. પછી પદાર્થનું ગ્રહણ થાય, પદાર્થનો ત્યાગ થાય, કે પદાર્થને વિશે ઉદાસીનપણું પ્રગટે, આ જે કંઈ અવસ્થા એના માટેની એ મધ્યસ્થતા તટસ્થતા ધારણ કરે, રાગ દ્વેષ કે સમત્વ, ઉદાસીનપણામાં એને નથી રાગ નથી દ્વેષ. કોઈ પણ પદાર્થ વિશે એને રાગ નથી દ્વેષ નથી કે સમત્વ, એટલે ઉદાસીનપણાનો ભાવ પણ નથી. એ ત્યાર પછી ઘટી શકે અને એનું કારણ પોતે છે. પદાર્થનું ગ્રહણ, પદાર્થનો ત્યાગ અને પદાર્થ પ્રત્યેની ઉદાસીનતા એ ત્યાર પછી છે, એના કારણ એ કાર્ય છે. એના કારણમાં હોય તો પોતાનું અસ્તિત્વ છે, પોતે છે, પોતાનું વિદ્યમાનપણું છે. જે ગ્રહણ કરી શકે એ છે, જે ત્યાગ કરી શકે એ છે, જે ઉદાસીનતા ધારણ કરી શકે એ છે. એનું હોવું પહેલાં સ્થાપિત થાય છે, પછી આ કાર્ય ફલિત થાય છે. આ કારણની વિદ્યમાનતાના આધાર ઉપર એ કાર્ય ફલિત થાય છે. બીજા પ્રકાર બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. બીજા પદાર્થના અંગીકારમાં આ અનંતા અનંત પુદ્ગલ પરમાણુઓ છે એ સંઘાત રૂપની અંદર કોઈ ને કોઈ પદાર્થનું સ્વરૂપ ધારણ કર્યું છે ને એનો અંગીકાર કરવામાં તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય એ પદાર્થનું જ્ઞાન અલ્પ પણ આ પદાર્થ છે આ પદાર્થ છે એનો અંગીકાર કરવો છે તો પદાર્થનું જાણપણામાં એના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય પ્રથમ કોણ છે જે આવો એનું જાણનાર એનું અલ્પમાત્ર પણ જ્ઞાન કરનાર પદાર્થ વિશેની પદાર્થનું અસ્તિત્વ જ્યારે જાણ્યું છે ત્યારે પોતાનું અસ્તિત્વ છે તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. કૃપાળુદેવે આ શાસ્ત્રીય ચર્ચા થાય એ ઘણી ઘણી વાર નિરસ થઈ જાય. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં બહુ સરળતાથી સુગમતાથી મોક્ષનો માર્ગ સમજાવ્યો છે.
ઘટપટે આદિ જાણે તું તેથી તેને માન જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન.
તું ઘટને જાણસ પટને જાણસ એનું અલ્પ પણ ઉપર તારા જાણમાં આવ્યું આ ઘટ આ પટ કોઈ પણ પદાર્થ ઘટપટ કેટલા જગતના એને તું માનસ કે મેં જાણ્યો તો કે જાણનારને માનતો નથી આ તારું જ્ઞાન કેવું કેવું કે ઘટને કોણે જાણ્યો કે આ ઘટ છે. ઘટનો અંગીકાર કરવો ગ્રહણ કરવું કે ત્યાગ કરવો કે ઉદાસીન રહેવું ઘટ પ્રત્યે તો એના અલ્પ જ્ઞાનમાં પણ એ કોણ પેલા વિદ્યમાન કોણ ઘટ કે પોતે પોતે જાણપણું જ્યારે થાય છે પદાર્થનું જ્યારે જાણપણું થાય છે ત્યારે પોતાની વિદ્યમાનતામાં એ પદાર્થનું જાણપણું થયું. તો ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન તું એમ કે હા હું એને જાણું છું એટલે હું માનું છું છે એ વસ્તુ છે એનો હકાર કર્યો એ વસ્તુ છે એનો સ્વીકાર કર્યો એનો અંગીકાર કર્યો. કોઈ પણ વસ્તુનો અંગીકાર કરવામાં એનું અંગીકાર કર્યો એનું અસ્તિત્વ માન્ય કર્યું એનું અસ્તિત્વ માન્ય કર્યું એ કરનાર કોણ જાણનાર તે માન નહીં તે જાણ્યું ખરું પણ જાણનાર કોણ એની વિદ્યમાનતા ખરી કે નહીં. જેમ ઘટની વિદ્યમાનતા છે પટની વિદ્યમાનતા છે એમ એને ઘટને ને પટને જાણનારની વિદ્યમાનતા ખરી કે નહીં. તો આની વિદ્યમાનતાના આધાર ઉપર ઘટપટ જણાયા કે આની વિદ્યમાનતા ન હોય તોય ઘટપટ જણાયા એમ અહીંયા કહે છે કે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ પ્રથમ જ્યારે કોઈ પણ વસ્તુ જણાય છે ત્યારે પ્રથમ કોણ જણાય છે તે કે જાણનાર તે જાણનાર તો તેનાથી સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. એ જીવ છે તેને ગૌણ કરીને એટલે કે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. આત્મા નથી એવું દાર્શનિક માન્યતા ઘણી જગ્યાએ છે અને એ દાર્શનિક માન્યતાના આધાર ઉપર જીવ નામનો પદાર્થ સંયોગી છે શરીર જ છે અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો નહીં જુદું એ દાણ ખોટું સાહેબ વાત કરો છો તમે. આ દેહ છે અથવા પ્રાણ છે અથવા ઇન્દ્રિય છે અથવા દેહથી ઉત્પન્ન થયો છે, દેહના વિનાશે વિનાશ થવાનો છે. આ તમારી આત્માની વાત એ કોઈ હિસાબે બંધ રહેતી છે નહીં. જ્ઞાની પુરુષ શિષ્યને એની જે આશંકા છે એ આશંકાના સમાધાનની અંદર વાત કહે છે, કેમ કે શિષ્ય પ્રારંભ જ એવો કર્યો છે. આત્મસિદ્ધિનો શિષ્ય તો જબરજસ્ત છે, એને તો સીધું ગુરુ પાસે જઈને કીધું કે તમે જે દેવા બેઠા છો, જે સમજાવવા બેઠા છો, જે જ્ઞાની જે જ્ઞાન હોવાનું તમને જ્ઞાન પણ છે એનો આધાર જ એને સમાપ્ત કરી નાખ્યો.
માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવો સદુપાય.
આને તો જ્ઞાતા અને એનો જ્ઞાન ગુણ, એની મૂડી લઈને અને એનો મોક્ષ એ લઈને આ ગુરુની પાસે તો આ મૂડી લઈને ગુરુ વેપાર કરવા નીકળ્યા છે. ગુરુ પાસે તો આ વસ્તુ છે. આ કે જે આત્મા જ નથી એટલે મોક્ષનો ઉપાય પણ મિથ્યા છે, કારણ કે આત્મા જો નથી તો મોક્ષ કોનો કરશો પ્રભુ? તો જે વાત તમે લઈને નીકળ્યા છો એ વાતને મિથ્યા છે. આખી વાતને પરમાર્થ માર્ગને મૂળથી છે દુરડે દીધો. માટે છે નહીં આત્મા, આત્મા નથી તો મોક્ષ માર્ગ નથી. અહીંયા એક જ્ઞાની પુરુષ કહે છે કે એને ગૌણ કરીને, આત્માને ગૌણ કરીને આ ઇન્દ્રિયોથી જણાય, આ પ્રાણથી જણાય, આ દેહથી જણાય, અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ, કઈ જુદું એંધાણ નથી. જ્ઞાની પુરુષ કહે છે કે જુદું એંધાણ પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. આનું પ્રગટ રૂપ ચૈતન્યમય છે એ એનું એંધાણ છે. એ ચૈતન્ય જે છે એટલે કોઈ પણ પદાર્થના અસ્તિત્વને જાણે છે, જેને દર્શન ગુણ છે, ઉપયોગ ગુણ છે. અને દર્શન ગુણ અને ઉપયોગ ગુણ જેનો સક્રિય છે એને ઉપયોગ, એને ચૈતન્ય કહેવાય છે. દર્શન ગુણ અને જ્ઞાન ગુણ, આ બે ગુણ જ્યારે પ્રગટ સ્વરૂપમાં છે ત્યારે એને ચૈતન્ય કહે છે. આ એનું ચૈતન્ય છે જીવનું. ચૈતન્ય એટલે જેને, જેના કારણે એને અન્ય પદાર્થનો બોધ થાય, સંવેદન થાય, લાગણી થાય, બીજા પદાર્થના અસ્તિત્વનું ભાન થાય. જો ચૈતન્ય હોય તો, જો ચૈતન્ય ન હોય તો કોઈને બીજા અસંખ્ય અનંત પદાર્થની વચ્ચે રહેવા છતાં પણ એનું ભાન એને ન થાય. જેમ કે જળ, જળને કોઈ પણ પ્રકારનું જ્ઞાન થાય. આ સભાખંડની અંદર આપણે છીએ એની અંદર કેટલીય વસ્તુઓ પડેલી છે અને કેટલીય વસ્તુના ફેરફાર થયા કરે છે. કોઈ આવે જાય છે, કોઈ પવનનો હેરફેર થાય છે, કોઈ અવાજની અંદર બદલ થાય છે. સૂક્ષ્મ અને સ્થૂળ બંને રૂપની અંદર આ સભાગ્રહની અંદર ફેરફાર થયા જ કરે છે. સમયે સમયે ફેરફાર થયા કરે છે. જેમ બોલવાનું થયા કરે છે એમ સાંભળવાની ક્રિયા પણ થયા કરે છે. કોઈ સાંભળે છે, કોઈ નથી સાંભળતો, કોઈનું ધ્યાન છે, કોઈનું ધ્યાન નથી. આવા અનેક પ્રકારના પ્રવર્તનાઓ આ હોલની અંદર થઈ રહી છે. આની જાણકારી કોને? આ પુસ્તકને, આ ફૂટપટ્ટીને, આ માઇકને, આ પથ્થરને? કોને? આપણે બેઠા છીએ આસનને? આપણે જે ધારણ કર્યું છે, હું જેને આપણે માનીએ છીએ, એ શરીરને, એ વસ્ત્રને? કોને છે જાણકારી? જાણે છે કોણ? તો જ્યાં જ્યાં ચૈતન્ય છે શરીરની અંદર પણ ચૈતન્ય છે માટે જાણે છે. જો ચૈતન્ય ન હોય તો સંપૂર્ણ શરીર હોવા છતાં પણ જાણપણું નથી. જે જાણે છે તે જીવ છે, જે જાણે છે તે જીવ છે, અને જે જાણતો નથી, જેનામાં જાણવાની ક્ષમતા નથી, જેનામાં જાણવાની શક્તિ નથી, એ અજીવ છે. જીવ અને અજીવ આ દ્વૈતવાદ એને બરોબર પકડવો પડે. બધામાં જીવનું આરોપણ કરી દેવું એને અજીવ તત્વ અને જીવ તત્વના નિર્ણયની અંદર દોષ છે. તો અહીંયા એ ઉદાહરણ આપ્યું કે કોણ જાણે છે. તું એક કોઈ ઇમેજિન વન સિચ્યુએશન, એક એવું સિચ્યુએશન વિચાર કરો, અને એની અંદર આપણે આ ધર્મસભાના હોલનો વિચાર કર્યો, આની અંદર થતી બધી ક્રિયાઓ, લાગણીઓ, ક્યાંક હર્ષ થાય છે, ક્યાંક શોક થાય છે, ક્યાંક એવી પ્રકારના નિરાશાજનક કોઈ વાત કરે છે, એના સૂરની અંદર શબ્દ તો એના છે પણ એમાંથી પરખાય છે કે ઓહો અહીંયા ખેદની લાગણી છે, અહીંયા હર્ષની છે, અહીંયા શોકની છે, કોઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. આવા સ્થૂળ અને સૂક્ષ્મ આ જે કંઈ ક્રિયાઓ બની રહી છે, આ જે કંઈ પરિણામો થઈ રહ્યા છે, આ જે કંઈ પરિવર્તન થઈ રહ્યું છે, આની અંદર બધા જ તત્વો અહીંયા હાજર છે. જડ પણ હાજર છે, જીવ હાજર છે, અજીવ હાજર છે. હવે આમાં જાણ પણ કોને છે, આમાં જાણે છે કોણ? આ બધા પદાર્થો પડ્યા છે અહીંયા, આ બધા પદાર્થોની અંદર આપણે એના ઉપર નક્કી કરીએ કે આમાં જાણે છે કોણ. તો કે જ્યાં ચૈતન્ય છે ત્યાં જ જાણપણું છે. જ્યાં ચૈતન્ય નથી એટલે આપણે ક્યાં પુસ્તકને કેમ ખબર ન પડી? તો કે પુસ્તકમાં ચૈતન્યપણું નથી. એમ કોઈ પણ પદાર્થની અંદર ચૈતન્યપણું નથી એટલે ત્યાં જાણપણું નથી. આ ચૈતન્ય એનું એંધાણ છે. નિગોદની અંદર રહેલા જીવમાં પણ ચૈતન્યપણું છે, એ સુખ દુઃખની અનુભૂતિ કરે છે. સંવેદના કોણ કરે, અનુભૂતિ કોણ કરે? વસ્તુ તો બની, આ પવન સરા જરા ઠંડી લહેર આવી, અનુભૂતિ કોણે કરી? અજીવે કરી કે જીવે કરી? આ આસનને ખબર પડી? એને ન પડી. વસ્ત્રને પડી, પહેર્યું છે આપણે વસ્ત્ર એમ નહીં, અંદર રહેલા જીવને, જાણનારને ખબર પડી. તો એ જે અનુભૂતિ કરનાર છે, જે સંવેદન કરનાર છે, પ્રગટ રૂપ ચૈતન્યમય, આ પ્રગટ છે. નરક નારકી વગેરે તો ઠીક, પણ નિગોદના અત્યંત સૂક્ષ્મથી સૂક્ષ્મ યોનિની અંદર પણ, જ્યાં એક શરીરમાં અનંત જીવો રહે એવા, ત્યાં પણ સુખ દુઃખની અનુભૂતિ કરનાર જીવ તત્વ છે. જો ન હોય તો એને એને નિગોદની અંદર આપણે કે નથી જવું, પણ તારે નિગોદમાં શું, તને કંઈ ખબર પડવાની નથી. તું તો જેવું શરીર એવો જ તું, તો પછી ક્યાં વાંધો હતો? આપણને એ ગતિ તરફ ના ભાઈ ના, એ તો આપણે એ ન જોઈએ, શું કામ ન જોઈએ? દુઃખ છે, દુઃખ કોને જાણ્યું? શરીરે જાણ્યું કે જાણનારે જાણ્યું? એ શરીરની અંદર રહેલું દુઃખ, એમાં પોતાનું વિદ્યમાનપણું પહેલા છે, એટલે જ્ઞાની પુરુષ કહે છે તેને ગૌણ કરીને, આત્માને બાજુ ઉપર રાખીને, ઇન્દ્રિયોને પ્રધાન કરે, બુદ્ધિને પ્રધાન કરે, પ્રાણને પ્રધાન કરે, ક્ષયોપશમને પ્રધાન કરે, આ બીજાને પ્રધાન કરીને કંઈ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ, તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. તીર્થંકર એને જીવ કહે છે કે જેને સર્વ પદાર્થને જાણવા પહેલા જેનું વિદ્યમાનપણું છે, જેના વિદ્યમાનપણાના આધાર ઉપર જ લોકાલોક જાણી શકાય, એના પદાર્થો વિશેનું જ્ઞાન થવું સંભવે, બોધ થવો સંભવે. જેનું હોવાપણું છે તે, એના હોવાપણું નથી તો કશું જ નથી. એને બહુ આપણા જગતના વ્યવહારના દ્રષ્ટાંતના રૂપમાં કીધું કે આપ મૂવે તો ડૂબ ગઈ દુનિયા. જે દ્રશ્યમાન જગતની અંદર આપણે માત્ર પુદ્ગલ આધારિત આપણું જીવન છે, એને કહે છે કે તારો બધો જ વૈભવ, તારી બધી જ પ્રતિષ્ઠા, તારા બધા જ સંબંધોનું સામ્રાજ્ય, તારો બધો અધિકાર અને સત્તા, આ બધું ક્યાં સુધી છે? જ્યાં સુધી તું એ જડ રૂપે જે પોતાને માનતો હતો એ છો ત્યાં સુધી. તારું અસ્તિત્વ એ જ હું, એટલે શરીર તે જ હું, નામ તે જ હું, રૂપ તે જ હું, આ માનતો હતો ત્યાં સુધી આ બધા વળગણા પણ હતા. તું ગયો તો આ બધું પણ ગયું. માણસની બાયોડેટામાં જે વર્ણન આવે એ ક્યાં સુધી? એના બાયોડેટામાં જે વર્ણન આવે, આપણે કહે ને જરાક એની થોડીક માહિતી તો મોકલજો, મૂર્તિ હોય તો બાયોડેટા મોકલે. બાયોડેટા એટલે બાયોલોજિકલ, એનો જન્મ થયો એટલે શરીર રૂપે જન્મ થયો તે બાયોલોજિકલ. એ બાયોલોજિકલ જ્યાં સુધી લાઈફ છે ત્યાં સુધી એમાં રહેલી બધી જ વસ્તુ વિદ્યમાન છે. પણ એ બાયોલોજિકલ લાઈફ ગયું તો એની બધી બાયોડેટા ડૂબી ગઈ, વાત પૂરી થઈ ગઈ. ઇંગ્લિશની અંદર એને કહ્યું કે ડેથ ટર્મિનેટ્સ ઓલ કોન્ટ્રાક્ટ્સ. ગમે તેટલા કરાર થયા, ગમે તેટલા સહી સિક્કા થયા, ગમે જેટલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU થયા, બધા ક્યાં સુધી? ગમે તેટલી પાવર ઓફ એટર્ની આપી, આમ કરવાનું આમ કરવાનું, એક સામ્રાજ્ય તરીકેનું બધું, એ બધું ક્યાં સુધી? તો એનું બાયોલોજિકલ અસ્તિત્વ છે ત્યાં સુધી. એ ગયું, આપ મૂવે તો ડૂબ ગઈ દુનિયા, બધું જ ગયું તારું. એમ આ ઉર્ધ્વતા ધર્મથી આ જીવને જે જે પ્રકારનું જ્ઞાન છે, સંવેદના છે, પદાર્થના ગ્રહણ ત્યાગ અને સમત્વનો ભાવ છે, આ તમામ પ્રકારની જે કંઈ સૂક્ષ્મ અને સ્થૂળ આ બધી ક્રિયા, લાગણી, બોધ, આ બધું પોતાના વિદ્યમાનતાના કારણે છે. એટલે ઉર્ધતા નામનું જીવનું લક્ષણ, એટલે કે જ્યારે જ્યારે કંઈ પણ વસ્તુનું જાણપણું છે, ગ્રહણપણું છે, ત્યાગપણું છે, સમત્વપણું છે, ત્યારે ત્યારે પોતે મુખ્ય છે અને પછી આ બધું છે. એ પોતાને મુખ્ય કરીને, એને ગૌણ કરીને કોઈ જો કંઈ કરવા ઈચ્છે અથવા જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી, એ નહીં થઈ શકે, એ નહીં બની શકે. આવું પોતાનું વિદ્યમાનપણું એ સર્વપ્રથમથી છે. આ પોતાનું જીવનું અનાદિપણું સ્થાપિત કર્યું, જીવનું અનાદિપણું. આ ઉર્ધ્વતા ધર્મની અંદર જીવનું વિદ્યમાનપણું, અને એ વિદ્યમાનપણું ક્યારથી? અનાદિથી. આ એનો ઉર્ધતા ધર્મ છે. તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે, આવું ચૈતન્યપણું, આવું ઉર્ધતાપણું, આવું વિદ્યમાનતાપણું જેના વિશે છે, જેનામાં હોય એ જીવ અને બાકીના બધા અજીવ. જીવનું લક્ષણ જાણવું છે. જગતની અંદર 6 દ્રવ્ય છે, 6 પદાર્થ છે. 6 પદાર્થના સમુચ્ચયને, 6 પદાર્થના સંગ્રહને લોક કહેવામાં આવે છે. અને લોકમાં બધું આવી ગયું, આપણી પૃથ્વી લોકમાં આવી ગઈ, આપણી પૃથ્વી પણ લોકમાં આવી ગઈ. લોકની બહાર કોઈ ચીજ નથી, અલોક છે. અલોકની અંદર આકાશ સિવાય કંઈ નથી, અને લોકમાં આ 6 પદાર્થો અને 6 પદાર્થોની અંદર ચાલતા બધા પરાવર્તનો અને પરિવર્તનો એનો સમૂહ ચાલ્યા જ કરે છે. એમાં ગતિ છે, આ ગતિ છે, એની અંદર આ પ્રકારના 14 રાજલોકના સ્વરૂપ છે. ઉર્ધ્વલોક છે, અધોલોક છે, તીર્થાલોક છે, મધ્યલોક છે, જે કંઈ કહો, સ્વર્ગ કહો, નારકી કહો, મનુષ્ય અવસ્થા કહો, તિર્યંચ અવસ્થા કહો, જેની અંદર અનેક પ્રકારની ભૂમિઓ છે, અનેક પ્રકારના સમુદ્રો છે, અનેક પ્રકારના પહાડો છે. આ બધું જ 14 રાજલોકની અંદર પુરુષાકારે જ્ઞાનીઓએ એને બતાવ્યો છે. આ લોક એટલે 6 દ્રવ્યો, એનો સંચય, એનો સમૂહ, એનો સમુચ્ચય આ લોક છે. આ લોકની અંદર 5 દ્રવ્યો છે એ અજીવ છે, માત્ર એક જ પદાર્થ. એટલે લોકની અંદર 6 પદાર્થ હોવા છતાં આખા લોકને જાણનાર દ્રવ્ય કયું? એક જ. 5 છે એ લોકને જાણતા નથી. 5 પદાર્થો, 5 દ્રવ્યો જેના સમૂહથી આ બધો લોકની અંદર 6ઠો જીવ ગણીને આખું સજીવારોપણ 14 રાજલોક કીધા, એમાં જો આ જીવ પદાર્થને બાદ કરો તો બાકીના બધા પદાર્થ અજીવ છે. અજીવ છે તો પછી એની અંદર કયા પ્રકારનો બંધ રહ્યો અને કયા પ્રકારની મુક્તિ રહી? કઈ રહેતું જ નથી. આખું જળ, કુટસ્થ જગત એમ નેમ જેમ છે તેમ રહ્યા કરે, પણ જગત આખું સજીવારૂપણ દેખાય છે. આખું જગત એનું કારણ, એના કેન્દ્રમાં જો કોઈ હોય તો તે જીવ નામનો પદાર્થ છે. અને જીવ નામનો પદાર્થ છે એટલે એ જીવને બંધને મોક્ષ છે. જીવ સિવાય કોઈને કંઈ નથી. બાકી તો બધાને જીવ જાણે છે, અને જાણવાની અંદર પોતાના સ્વભાવથી જો આગળ વધી જાય તો બંધનું કારણ થાય છે. સુખ દુઃખની અનુભૂતિ જીવને છે, જડને નથી. આવો ઉર્ધ્વતા ધર્મથી જીવ નામના આખા લોકની અંદર જીવને જુદો તારવી લેવાનો. આખા લોકની અંદર અનંતા અનંત પદાર્થો અને એના સ્વરૂપો કેવા વિશાળ અને વિરાટ, લોકનું વર્ણન વાંચીએ ત્યારે થાય કે ઓહો, આવા આ બધાની અંદર આ બધાને જાણનારો એક જીવ, જે અરૂપી, અમૂર્ત, અદ્રશ્ય એવો અને છતાં ચેતનાનો પિંડ, ચૈતન્ય સ્વરૂપ. કારણ એની અંદર એક ધર્મ, ઉરધતા ધર્મને આધાર ઉપર આ જીવની ઓળખ કરવાનું જ્ઞાની કહે છે કે આ લક્ષણ પકડી લેવું. જીવ અને અજીવનું જ્ઞાન એ જૈન દર્શનની અંદર બહુ પાયાનું જ્ઞાન કીધું છે. જીવ અને અજીવના જ્ઞાનની અંદર જીવો ભેળસેળ કરી નાખે છે. અજીવમાં જીવનું આરોપણ કરે છે, અજીવમાં જીવની ભ્રાંતિ થાય છે, અને અજીવની સાથે એને એક પ્રકારનો તાદાત્મ્ય અને હેતુરૂપ બુદ્ધિ થાય છે, એકતા બુદ્ધિ થાય છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. આવો જે અનાદિથી એવો જે અનાદિ જીવ એક રૂપનો મિથ્યાત્વ ભાવ, આ મિથ્યાત્વ છે કે અજીવ અને જીવની એકરૂપતા, અજીવ અને જીવમાં એકતા બુદ્ધિ, અજીવ અને જીવની અંદર તદ્રુપ ભાવ, આ જીવનો આ એની એકતા બુદ્ધિ, એ જ એના બંધનું કારણ, એ જ કર્મની આખી નિષ્પત્તિ થાય છે. અને એની અંદરથી જ આ જીવના આ 14 રાજલોકની અંદરના પરિભ્રમણનું આખું તંત્ર ગોઠવાયેલું છે. આ જીવ તત્વને આ બાકીના અજીવ તત્વથી જુદો જાણવો, જે જીવ તત્વને અજીવ તત્વથી જુદો જાણી લે, જુદો તારવી લે, તો એની ભ્રાંતિ મટી શકે છે. એને ભ્રાંતિ ટાળવી છે, પણ ભ્રાંતિ થઈ છે શેને કારણે? ભ્રાંતિ થઈ છે તો શું થયું છે? તો પોતે જીવ તત્વ છે અને અજીવ તત્વમાં જીવ તત્વનું તદ્રુપપણું એને એકત્વ ભાવ કર્યો છે. એને એક અપેક્ષાએ એના સ્વરૂપની અંદર એને અહંકાર કીધો અને એની સાથેના સંગને એને મમકાર કીધો, મમત્વ, અહમ અને મમત્વ. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જે જીવનો અહમભાવ અને મિથ્યાત્વ ભાવ, તે દૂર કરવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વરૂપને પામે. ભ્રાંતિ આજ છે, અજીવ તત્વ સાથેની પોતાની એકરૂપતાનો ભાવ. હવે અજીવને જાણવો હોય તો જીવને જાણવો પડે, અને જીવને જાણવો હોય તો જીવના લક્ષણને જાણવા પડે. અને જીવના લક્ષણની અંદર કહે છે કે તારા વિદ્યમાનતાના આધાર ઉપર જ આખું જગત તને જણાય છે. એટલે ઉર્ધતા ધર્મ આત્માનો જે છે તે મારું વિદ્યમાનપણું માટે જ મને આ જણાય છે. તો જે જેને જાણે છે એ એનાથી જુદો ન હોય તો કોઈ જાણી ન શકે. આ બીજો ધર્મ. બંને પદાર્થ જે જેને જાણે છે એનાથી જો જુદો ન હોય તો ક્યારેય જાણી શકે નહીં. એક પદાર્થથી મેં જાણ્યું એટલે મતલબ એ કે મારાથી જુદો છે. તું જાણકાર, હું જાણનાર થયો અને આ જે પદાર્થને જાણ્યો તે થયો. તો જ્યારે કંઈ પણ વસ્તુનું જાણપણું થાય છે, કંઈ પણ જાણવા ઈચ્છે છે, ત્યારે તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે. પ્રથમ હું છું માટે મને જ્ઞાન થયું, પ્રથમ હું છું માટે મને જ્ઞાન થયું. બસ આ અજીવને અને જીવને જુદા કરવા માટે પોતાનું વિદ્યમાનપણું ક્યારે નહોતું, આ ઉરદતા ધર્મને સમજવો છે. ક્યારે તું નહોતો? જો નિગોદ અવસ્થામાં એક તારું જાણપણું હતું ભલે અલ્પ, તો ત્યારે પણ તારું સ્વપણું હતું જ, ચૈતન્યપણું હતું જ. જો ચૈતન્યપણું ન હોય તો તમે નિગોદપણામાં નિગોદની જળ અવસ્થા ને તારી અવસ્થા બેમાં ભેદ શું? આવો ઉર્ધ્વતા ધર્મ પ્રગટ છે. જ્ઞાની કે છે આ ઉર્ધ્વતા ધર્મ તો પ્રગટ છે. તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. તીર્થંકર કોને જીવ કહે છે? આખો આ પત્ર છે એમાં જીવના લક્ષણો બનારસી દાસજી જે કહ્યા છે એમાં કૃપાળુદેવ કહે છે કે તીર્થંકરે પદાર્થને જાણ્યા પછી એનું જે વક્તવ્ય ધર્મ બતાવ્યો છે, વ્યવહાર ધર્મ, અને એમાં પણ વક્તવ્ય, એ વક્તવ્ય વ્યવહાર ધર્મમાં આ જીવ નામના પદાર્થનો વ્યવહાર ધર્મ શું છે? એ અન્ય પદાર્થને પોતે રહીને બીજાને જાણે છે, આ એનો વ્યવહાર ધર્મ છે જીવનો. આગળ પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ, પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. જો એક એક વાતમાં તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે, આ લક્ષણ જેને વિશે છે તે પદાર્થને તીર્થંકરે જીવ કહ્યો છે. આ લોકમાં અનંત અનંત પદાર્થો છે, અનંત જીવો છે, અનંત અનંત પુદ્ગલો છે, પણ એમાંથી જુદો તારવે છે. એક એક પરિણામથી તીર્થંકરે જીવ નામના પદાર્થને જુદો તારવ્યો છે. એના ગુણો પણ કીધા અને એના લક્ષણો પણ કીધા. લક્ષણોથી ભેળસેળ થયેલા પદાર્થમાંથી પહેલા જુદો તારવો, પછી એમાંથી ગુણ ખબર પડે. પહેલા તો કાચ અને હીરા ભેગા થઈ ગયા હોય તો એના લક્ષણથી જુદા પડાય, અને પછી હીરામાં કયો ગુણ છે અને કાચમાં શું ગુણ છે પછી વાત છે. લક્ષણ એને અન્ય પદાર્થથી જુદાપણું એનું તારવી લે એ લક્ષણ છે, અને ગુણ એ પદાર્થમાં રહેલી સત્તામાં રહેલી જે શક્તિ છે, એનું જે સામર્થ્ય છે એ કેટલા કેટલા પ્રકારનું છે, એનું અંતરહિત પદાર્થની સત્તાનું જ્ઞાન એ એના ગુણોનું જ્ઞાન છે. હવે અહીંયા આવે છે સમતા રમધા ઉરધતા જ્ઞાયકતા સુખભાષ. એક જ્ઞાયકતા નામનું અહીંયા લક્ષણ કીધું. શું કહ્યું કે પ્રગટ એવા જળ પદાર્થ અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. જીવની અંદર જ્ઞાયકપણા નામનો જીવ છે, ગુણ છે. એ જ્ઞાયકપણું એટલે બે પદાર્થ છે એની અંદર એક પદાર્થ જ્ઞાયક છે અને બીજો પદાર્થ જ્ઞાયક નથી. જ્ઞાયક એટલે જાણનાર, જાણી શકે, જેને જણાય તે, અને એક જે જાણી શકતો નથી પણ જણાય છે પણ પોતે અન્યને જાણી શકતો નથી. તો એવું જે લક્ષણ છે એ કે છે જીવનો લક્ષણ જ્ઞાયકપણું છે. આ બે પદાર્થમાંથી કોણે જાણ્યું? કીડી ચાલી જાય છે અને આ બાજુ સાકર મૂકી છે, સાકર કીડી તરફ જશે કે કીડી સાકર તરફ જશે? તો કીડી સાકર તરફ જશે. કેમ? કીડી જે છે જ્ઞાયકતા ક્યાં રહી છે? કીડી છે. હવે કીડીના શરીરમાં જ્ઞાયકતા છે કે એના જીવમાં જ્ઞાયકતા છે? તો કીડી દ્વારા અંદર રહેલો જે જીવ છે, આ જો જીવંત છે, આ સજીવ છે, એટલે એને જ્ઞાયકતા છે, અને જ્ઞાયકતા છે એટલે જળની પાસે જાય છે. જેમ એક પદાર્થ છે, મચ્છર છે, માખી છે, અને આપણે તાલી પાડી અને ઉડી ગઈ, એ ભાગી ગયો, એનામાં જ્ઞાયકતા કે આપણી તાલીમાં જ્ઞાયકતા છે? તો એનામાં છે. ભયની સંજ્ઞા કોને થઈ? કોણે જાણ્યું? બે પદાર્થના સંયોગની અંદર એકદમ આપણે ચાલ્યા જાય છે અને કોઈ મોટરનું હોર્ન વાગે ખટારાનું અને આપણે આગા પાછા થઈ જાય છે. ક્યાં ખટારો આગો પાછો નથી થતો આપણને જોઈને? જ્ઞાયકતા કોની પાસે છે? પદાર્થને કોણ જાણે છે? ગ્રહણ કરવા દોડે. એક પદાર્થ પડ્યો છે તો કીડી સાકરને ગ્રહણ કરવા જાય છે. જ્ઞાયકતા છે એની પાસે, જાણે છે માટે જાય છે. કોઈ ત્યાગ કરે છે, હળાહળ અગ્નિ છે તો અગ્નિને જોતાવે જ હાથ ખેંચી લઈએ છીએ. જ્ઞાયકતા કેની પાસે? એ સડકતા લાકડામાં કે આ જેને એને જોયું એનામાં? તટસ્થ થાય કોઈ સંત પુરુષ છે, બંનેની અંદર સમાન મધ્યસ્થ પણ આ બધું જોઈ લઈએ. તો જે કંઈ છે આવો જ્ઞાયકતા નામનો ગુણ લક્ષણ, જ્ઞાયકપણું બેની અંદર જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. જો જ્ઞાયકપણું ન હોય તો આ જીવ નામનો પદાર્થ કોઈ પણ અન્ય પદાર્થનો અનુભવી શકે નહીં. એને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. બે સિચ્યુએશન આપી છે. એક સિચ્યુએશન એમ કે છે કે જીવ નામના આ પદાર્થમાં જ્ઞાયક રહિતપણે આ જીવ એ ક્યારેય પદાર્થનું અનુભવી શકે નહીં. જો એ જ્ઞાયક રહિતપણે જો હોય, એ જીવ જો જ્ઞાયક રહિતપણે હોય તો પદાર્થનો અનુભવ કરી શકે નહીં. અને બીજું, આવું જ્ઞાયકપણું જીવ નામના કોઈ પદાર્થ સિવાય બીજાને વિશે સંભવી શકે નહીં. એ કલ્પનાને ધારી લેવાનું કે એક જીવ, એક શરીર છે, દેહધારી જીવ છે, એ જાણે છે. આપણને લાગે ત્યાં દેહને જીવની એકરૂપતા છે એટલે જાણે છે. તો ત્યાં એનામાં એ સજીવ છે તો એ બીજા પદાર્થને જાણી શકશે. જો એનું જ્ઞાયકપણું કોઈ પણ હિસાબે એના ગુણને આવરણ આપી દેવામાં આવે, કોઈ પણ હિસાબે એના ગુણને આવરણ આપી દેવામાં આવશે તો એ બીજા પદાર્થને જાણી શકશે નહીં. જ્યારે શરીરની અંદર પણ કંઈ લકવા થઈ જાય છે, ક્લોરોફોર્મ અપાય છે, કોઈ પણ પ્રકારે અમુક એના ચેતનાના અંશોને આવરણ આવી અને બધીર કરી દેવામાં આવે, જેને કહે છે મેક ઇટ ડેડ, તે સમયે એ બીજા પદાર્થની અંદર સુખ દુઃખને જાણપણું એનું હોતું નથી. એટલે ત્યાં પદાર્થનો એને સ્પર્શ કરવામાં આવે તો પણ જાણપણું ન હોય. અને એવી એની જીભની અંદર જો આવી ગઈ હોય બધી રાસ, તો તે સમયે સ્વાદનું પણ જાણપણું ન હોય. તો અહીંયા કહે છે કે એને જ્ઞાયકપણું જો નથી પોતાનું, ત્યાં સંપૂર્ણ રીતે આપણે વિચાર નથી કરતા, એક સમજવા પૂરતું અંશિક આપણે વિચાર કરીએ છીએ કે અંશની અંદર પણ શરીરનો કોઈ એક ભાગ ડેડ થઈ ગયો અને ચેતના એની અંદરથી ચાલી ગઈ, ચેતનાના પ્રદેશો સંકોચાઈ ગયા, તો તે ભાગની અંદર જ્ઞાયકપણું નથી, શરીરના તે ભાગમાં જ્ઞાયકપણું નથી. લોકલ એનેસ્થેસિયા આપે જ્યારે, ત્યારે તે ભાગમાં જ્ઞાયકપણું નથી. તો કે છે કે જ્ઞાયક રહિતપણે આ જીવ બીજો કોઈ પદાર્થને અનુભવી શકે નહીં. પછી ત્યાં તમે સોય લાગે કે કોઈ ચપ્પુથી એનું વાડકાપ કરે તો પણ કાંઈ થાય નહીં. આ એક સિચ્યુએશન કે જ્ઞાયકપણું જે છે, જ્ઞાયક રહિતપણે બીજા કોઈ પદાર્થનો અનુભવ, એક પદાર્થને બીજા પદાર્થનો અનુભવ થાય નહીં, બે પદાર્થ છે અને બંને જો જ્ઞાયક રહિતપણે જ હોય તો એક પદાર્થને બીજા પદાર્થનો અનુભવ થાય નહીં. એક પદાર્થ છે એ પણ જ્ઞાયક રહિત છે અને બીજો પદાર્થ છે એ પણ જ્ઞાયક રહિત છે, તો બંને પદાર્થને ભેગા કરવામાં કંઈ એને અનુભવ થાય બીજા પદાર્થનો, આ સુંવાળો છે આ સારો છે વગેરે વગેરે કંઈ થાય? કંઈ જ ન થાય. લાકડું છે અને એના ઉપર મિસ્ત્રીનો રંધો ફરે છે, લાકડા ઉપર મિસ્ત્રીનો રંધો ફરે છે, લાકડાને શું થાય? આ રંધો ફરે એનું કંઈ ન થાય. કેમ કે નથી લાકડામાં જ્ઞાયકપણું, નથી રંધામાં જ્ઞાયકપણું. પણ એ જ સમયે આપણને સેજ છરકો લાગી જાય છે શાક સમારતા, શાક સમારતા સેજ છરકો લાગી જાય છે, તો તે સમયે જે અનુભવ થયો એ અનુભવની અંદર કારણ શું? કે અહીંયા જ્ઞાયકપણું હતું એટલે એણે આ બીજા પદાર્થને જાણ્યો કે આ તીક્ષ્ણ છે, આ જ્ઞાયકપણું હતું. આ જ્ઞાયકપણું માનો કે કોઈ કારણે ત્યાં લકવાને કારણે એ હાથની અંદરથી ચાલી ઉગ્યું, તો પાછી સ્થિતિ એને આવીને ઊભી રહી જાય. એટલે જ્ઞાયક રહિતપણે એક પદાર્થ બીજા પદાર્થને અનુભવી શકતો નથી. બીજો સિદ્ધાંત અહીંયા આપ્યો બહુ સરસ કે આવું જ્ઞાયકપણું એ કે છે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પદાર્થને વિશે સંભવિત નથી. આવું જ્ઞાયકપણું સાહેબ બીજામાં દાખલ કરીએ તો, બીજામાં દાખલ કરીએ તો કરી શકાય, થઈ શકે? તો કે ના, આ જ્ઞાયકપણા નામનું જે જીવનો ગુણ અથવા લક્ષણ છે એ કોઈ જીવ સિવાય અન્ય પદાર્થને વિશે સંભવિત નથી. આપણને ભ્રાંતિ છે ને કે આ ટેલિફોન, મ્યુઝિક સિસ્ટમ, ઇન્ટરનેટ, ટીવી, કોમ્પ્યુટર આ બધામાં જ્ઞાયકપણું છે, આવી ભ્રાંતિ છે. આપણને ખ્યાલ નથી કે જ્ઞાયકપણું એનામાં આરોપિત છે એટલું જ છે, એથી વધારે નથી, એથી વધારે નથી. એટલે એ છે, એ તો જીવનું જ જ્ઞાયકપણું ત્યાં છે. પણ આવું જ્ઞાયકપણું કે છે જીવ નામના પદાર્થમાં એ સિવાય કંઈ સંભવિત નથી. આ એવા ગુણ કે છે કે જે ગુણને કારણે જીવ અને અજીવ એ બંનેને તમે સ્પષ્ટ જુદા જાણો, ક્યારેય ભ્રાંતિ ન થાય, ક્યારેય ભૂલ ન થાય. કે આવું જ્ઞાયક રહિતપણે એક પદાર્થ બીજા પદાર્થનો અનુભવ પણ ન કરી શકે અને આવું જ્ઞાયકપણું જીવ સિવાય બીજા કોઈ પદાર્થને વિશે સંભવી પણ ન શકે. જો વાત બેસી જાય જ્ઞાયકતાના ગુણની, કે જ્ઞાયક 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 હર અવસ્થાની અંદર આ જીવ પોતાને સંબંધિત જે સંબંધોના જગતમાં, જે વાતાવરણના જગતની અંદર જીવ રહે છે, જે લોકની અંદર જીવ રહે છે, એમાં એનું જ્ઞાયકપણું આ ત્રિકાળ છે. ત્રિકાળમાં આ જ્ઞાયકપણું છે, કે જ્ઞાયકપણું પછી સમ્યક છે કે વિપરીત છે એ વાત જુદી છે, પણ જ્ઞાયકપણું છે. અહીંયા તો સમ્યકની વાતે નથી ને વિપરીતપણાની વાત પણ નથી. અન્ય પદાર્થમાં તો એ જ્ઞાયકપણું હોવાની કોઈ સંભાવના જ નથી. આ વાતને બરોબર પકડી તો બે સિદ્ધાંત, કે જ્ઞાયક રહિતપણે કોઈ પદાર્થ બીજા પદાર્થને જાણી શકે નહીં, માટે જ્ઞાયકપણું એક છે, અને એ જ્ઞાયકપણું આવું જીવ સિવાય બીજા કોઈને વિશે સંભવી શકે નહીં. તો જ્યાં જ્યાં જ્ઞાયકપણું છે ત્યાં ત્યાં જીવ છે, જ્યાં જ્યાં જીવ છે ત્યાં એનું જ્ઞાયકપણું છે. કેવું છે? જીવ છે ત્યાં છે. તો જીવ કેવો છે? અનાદિ અને ત્રિકાળ છે, સત છે, ત્રિકાળ છે. જો ત્રિકાળ છે તો એનું જ્ઞાયકપણું પણ ત્રિકાળ છે. આ ત્રિકાળ એનું હોવાપણું, એના હોવાપણા સાથેનો આ એવો અવિનાભાવી ગુણ કહેવાય, કે જેના વિના જીવ હોય તો જ્ઞાયકપણું હોય, અને જ્ઞાયકપણું હોય તો જીવ હોય. જીવ ન હોય તો જ્ઞાયકપણું ન સંભવે, અને જ્ઞાયકપણું ન હોય તો જીવપણું ન સંભવે. આવો અવિનાભાવી ગુણ ગુણીનો જેના વિશેનો સંબંધ છે, આવું જે લક્ષણ છે એ જ્ઞાયકતા, એ જીવનું ચોથું લક્ષણ કીધું. ઉરધતા જ્ઞાયકતા, સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા. આ જ્ઞાયકતાની વાત કરી. આ જ્ઞાયકતા નામનો ગુણ એ કહે છે કે જીવ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. આ ડંકાની ચોટ ઉપર વાત મૂકી છે. એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, જે અનુભવ થાય છે જીવને, જેને થાય તેને, એ જીવ જ છે, જેને અનુભવ થાય એ પદાર્થને, એવું જે અત્યંત અનુભવનું કારણ શું છે? તો જ્ઞાયકતા છે. જ્ઞાયકતા ન હોય તો અનુભવ સંભવી શકે નહીં. એવું અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. કયા પદાર્થને કહ્યો છે? કે જેનામાં જ્ઞાયકતાપણું છે, અને એ જ્ઞાયકતાપણાનું લક્ષણ એ બીજા પદાર્થનો અનુભવ કરી શકે છે. એ જ્ઞાયકતા વિનાના બે પદાર્થ ભેગા યુગો સુધી પહેરાડીએ તો એકબીજાનો અનુભવ કરી શકે નહીં. પથ્થરને પાણીનો અનુભવ થાય, પાણીને પથ્થરનો થાય, કોને કેનો અનુભવ થાય? આવા બધા જળ પદાર્થો યુગો સુધી ભેગા છે, એને કંઈ જાણપણું નથી, પણ એની અંદર કોઈ જીવ ઉત્પન્ન થાય તો એ જીવને જાણપણું થાય કે નહીં? પાણી ઓછું થાય એની જાણ મગરને થાય, પથ્થરને થાય? ન થાય. બહુ સ્પષ્ટ રીતે, એટલી સરસ રીતે આ વાતને કૃપાળુ દેવે આ સાત મુખ્ય લક્ષણો જીવને ઓળખવાના, અને આખો પુરુષાર્થ, આ જીવની આખી ભ્રાંતિનું કારણ એને જીવ અજીવનો ભેદ સમજાતો નથી. જીવ અજીવનો ભેદ સમજાતો નથી. જગતની અંદર દ્વૈતવાદ ઉપર આ જૈન તત્વજ્ઞાનની આધારશિલા છે, અને એ દ્વૈત એ કહે છે કે આખો ખેલ આ જગત એ જીવ અને અજીવનો છે, બાકીના પાંચેય દ્રવ્યો અજીવ છે. પછી કેટલા પ્રમાણમાં સક્રિય છે એ જુદો વિષય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, કાળ અને આકાશ અને પૂતગલ, પૂતગલના ખેલ તમાશા જુદા જુદા છે, પણ એ બધા અજીવના ખેલ છે. આખું જગત આ પ્રકારનો ખેલ છે. માત્ર ભ્રાંતિના કારણે જીવ એક ખેલમાં સપડાઈ ગયો છે. એવો સપડાઈ ગયો છે કે એને કારણે થઈને એ અનુભવ કર્યા કરે છે, અને ઓલા કોઈને તો આમ તો અનુભવ થતો નથી. આ જીવને દુઃખનો અનુભવ થયો, પણ કોઈ દી રોગને દુઃખનો અનુભવ થયો? કે આ જીવના ક્યાં પનારે પડ્યો? તો રોગ આપણાથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે ખરી? દુઃખ આપણાથી વયું જાય ખરું? જો એને ખબર પડે કે આને આવે હું ક્યાં આવ્યો, આ તો મને કંઈ દાદ દેતો નથી કે મારું લાલન પાસન કરતો નથી, પણ ખબર કોને પડે છે? જીવને. અજીવને ક્યાંય ખબર પડતી નથી. અજીવ ગમે તે સ્વરૂપમાં હોય, સારા શરીરના રૂપમાં હોય, સારા મકાનના રૂપમાં હોય, સારા વસ્ત્રના રૂપમાં હોય, સારા આભૂષણના રૂપમાં હોય, સારા ખોરાકના રૂપમાં હોય, અજીવને ક્યાંય ખબર પડતી નથી. કોને જ્ઞાયકતા છે? જ્યાં જ્ઞાયકતા છે ત્યાં જીવ છે, અને જીવ આ ફસાઈ ગયો છે. અજીવનું ઓળખાણ, અજીવ સાથેનો ભેદ, અજીવથી પોતાની ભિન્નતા એ ન ખબર પડવાને કારણે આ જીવ ફસાઈ ગયો છે. અને એણે પોતાની આ ફસાઈ ગયો છે, જો એનો જ્ઞાયકતા જાગૃત થઈ જાય તો એ જીવ આ સંસારની અંદર જીવા જીવનું જ્ઞાન એ જ ભેદ જ્ઞાન છે. અને ભેદ જ્ઞાન